नमो हरिहंतारणम् नमो सिद्धारणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोहे सवसामुनम् तीर्थभुवनमे આપણે છ ડાળાની ચોથી ઢાળ પાંચમી ગાથા ઉપર આવ્યા છે, બરાબર. અત્યાર સુધી શું વાત થઈ આપણી? ચોથી ઢાળમાં શેની વાત ચાલુ છે? સમ્યક જ્ઞાનની વાત ચાલુ છે, બરાબર. તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનમાં ભેદ, પછી સમ્યક જ્ઞાનના ભેદ પ્રભેદ પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષમાં અવધિ મનોપર્યાય કેવળ અને પરોક્ષમાં મતિશ્રુત, એ બધું આપણે જોઈ લીધું, બરાબર. અને છેલ્લે આપણે જોયું કે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે અને આવું જ્ઞાન જગતમાં સૌથી સુખનું કારણ છે, એનાથી વધારે સુખનું કોઈ કારણ નથી. આમાં કોઈને ડાઉટ છે તો આજે આગળ વધીએ. જો આગળ વધીએ છીએ પાંચમી ગાથા, પેજ નંબર 105 છે મારામાં, એકાદ પેજ આગળ પાછળ. શું કે છે? જ્ઞાની અને અજ્ઞાની ના કર્મ નાશ ના વિષયમાં તફાવત મળી બધાને? ઓકે, જો ગાથા વાંચું છું. કોટી જન્મ તપ તપે જ્ઞાન વિન કર્મ ઝરે જે જ્ઞાની કે છિન માહી ત્રિગુપ્તી તે સહજ ટરે તે. એનો મીનિંગ જોઈએ છે આગળ. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો પે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. જો અહીંયા શું કે છે? કોટી, કોટી એટલે કરોડ, કરોડો જન્મ સુધી તપ તપે અને જ્ઞાન વિન કર્મ જરે છે. આ જ્ઞાન એટલે કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન વિના જો કરોડો ભાવ સુધી પણ તપ તપે અને ક્યુમ્યુલેટિવલી જેટલા કર્મ કરે, જેટલા કર્મ જરે, એની કમ્પેરિઝનમાં જ્ઞાની કે એટલે કે સમ્યક જ્ઞાનીના છિન્મે ક્ષણમાં ત્રિગુપ્તિ તે. આ ત્રિગુપ્તિ શું છે આપણે જોઈએ છે, એને હમણાં ઇગ્નોર કરો ફોર અ સેકન્ડ. તો જ્ઞાની કે છિન્મે સહજ ટરે છે, સમજાય છે? જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, સપોઝ કરોડો વર્ષો કરોડો જન્મો સુધી ઉપવાસ કરે, મુનિ દીક્ષા લઈ લે, ઘોર તપ કરે, મહિના મહિના સુધી ઉપવાસ કરે, એક જ જગ્યાએ સ્થિર થઈ જાય, ક્યાંય હલે ચલે નહીં, પણ આ બધું બોડીની ફિઝિકલ ક્રિયા છે, સમજાય છે? આ બોડીની ફિઝિકલ ક્રિયા હોવાથી અંદર એને જ્ઞાનમાં શું કરવાનું એ કાંઈ ખ્યાલ નથી, એટલે જ્ઞાન તો ગમે છે બધે. એને કારણે એ જીવને કર્મ એકચ્યુઅલી કરતા જ નથી. આ તો કહે છે અહીંયા કે કર્મ કરે છે. આ ઓલા જેવું છે કે ટેન્ક છે, વોટર ટેન્ક, એમાં ઉપરથી ટેપ ખુલ્લો છે અને નીચેની પણ ટેપ ખુલ્લો છે, બરાબર ને? પાણી આવે છે, ટેન્કમાં ભરાય છે, એ જ પાણી નીચે નીકળે છે. જો સેમ ફ્લોરેટ હોય તો ક્યારે ટેન્ક ખાલી થાય? ટેન્ક ખાલી ન થાય ને, કેમકે જેટલા નીચેથી કરે છે એટલા ઉપરથી નવા આવી જાય છે. એવી જ રીતે દરેક મિથ્યા દ્રષ્ટિ જીવને દરેક સમયમાં અનંત પરમ કર્મ પરમાણુ બંધાય છે, અનંત એક સાથે બંધાય છે. એ અનંતને શું કહેવાય કોઈને ખ્યાલ છે? જેટલા નંબર ઓફ કર્મ પરમાણુ એક સમયમાં જીવને બંધાય છે એને શું કહેવાય કોઈને ખ્યાલ છે? એને એક સમય પ્રબંધ, ઇટ ઇઝ અ ઇટ્સ અ ડેફિનેશન, એક નવો વર્ડ છે કે નંબર ઓફ કર્મ પરમાણુ જે જીવને એક સમયમાં બંધાય ઇઝ કોલ્ડ એક સમય પ્રબંધ, બરાબર. અને એટલા જ એક સમયમાં કરી જાય દરેકને જીવને ખરે જ છે. આપણને બધાને દરેક જીવને દરેક સમયે અનંત કર્મ પરમાણુનો ઉદય પણ ચાલુ છે. ઓકે, કર્મનું મેકેનિઝમ ખબર છે? જો સપોઝ આ જીવ છે બરાબર, આ જીવ છે રાઈટ, હવે કર્મ પરમાણુ દરેક સમયે આવીને જીવ સાથે બંધાય છે. હવે જ્યારે જીવ સાથે કર્મ બંધાય ને, તો દેર આર ફોર વેરિયેબલ, દેર આર ફોર ફેક્ટર્સ વિચ કમ ઇન ટુ પ્લે. વન ઇઝ કોલ્ડ પ્રકૃતિ. પહેલા નામ, નામ જોઈ લો, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ. પ્રકૃતિ એટલે કઈ ટાઈપના કર્મ આવ્યા, રાઈટ? પ્રકૃતિ એટલે કઈ ટાઈપ, તો ધીસ ઇઝ કોલ્ડ ટાઈપ. કઈ ટાઈપના કર્મ આવ્યા, દેટ ઇઝ કોલ્ડ પ્રકૃતિ. જેવી રીતના આપણને અત્યારના આઠ પ્રકારના કર્મ છે ને આપણા સત્તામાં, આઠ પ્રકારના કર્મ જે ખ્યાલ છે બધાને, બધા નામ આવડે છે. પહેલું કહ્યું જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આપણે ગાતી અગાતી જોઈએ, મોહનીય અને અંતરાય. આ ચાર ગાતી કર્મ છે. પછી વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આ ચાર અગાતી કર્મ. તો જ્યારે કર્મ બંધાય છે તો કઈ ટાઈપના પ્રકૃતિઓ આવી, જેનાથી પ્રકૃતિ એટલે શું કે ઇવેન્ચ્યુઅલી આનાથી જ્ઞાનાવરણ કર્મ બંધાશે, તો એ પ્રકૃતિને પણ જ્ઞાનાવરણીય પ્રકૃતિ કહેવાય. આવી બધા કર્મ પરમા કારમાણ વર્ગણા પડી છે ને, એ કારમાણ વર્ગણામાં અલગ અલગ ટાઈપ છે, તો એને કહેવાય પ્રકૃતિ. પ્રદેશ એટલે શું? પ્રદેશ એટલે ક્વોન્ટિટી, કેટલા કર્મ પરમાણુ આવ્યા. હવે અનંત તો એક સાથે આવ્યા, પણ એ અનંતમાં જ્ઞાનાવરણના કેટલા, દર્શનાવરણના કેટલા, મોહનીયના કેટલા, અંતરાયના કેટલા, એ આપણા પરિણામ જેમ દરેક સમય ચેન્જ થાય છે ને, એવી રીતના એ બધાનો રેશિયો ચેન્જ થાય છે. સમજાય છે? તો ક્વોન્ટિટી. પછી સ્થિતિ. સ્થિતિ એટલે એ કર્મ જીવ સાથે કેટલા ટાઈમ સુધી રહેશે, એ કર્મ જીવ સાથે કેટલા ટાઈમ સુધી રહેશે. તો અગેન, જેમ જેમ જીવના પરિણામ ચેન્જ થાય છે, એની કર્મની સ્થિતિ બદલાય છે. જો જીવના પરિણામ શુભ ભાવ હોય ને, શુભ ભાવ હોવાથી જે અશુભ કર્મ છે ને, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આ બધા અશુભ કર્મ છે, તો એની સ્થિતિ ઓછી થાય છે. અને જીવના પરિણામ ખરાબ થવાથી આ અશુભ પરિણામોની સ્થિતિ વધે છે. આટલું સમજાય છે? ઓકે. અને અનુભાગ. અનુભાગ એટલે શું? કે કર્મ જ્યારે પણ ઉદયમાં આવશે, કર્મ જ્યારે ઉદયમાં આવે ને, ઓકે, કર્મમાં ત્રણ અવસ્થા છે, બંધ, સત્તા અને ઉદય. કર્મનો જીવ સાથે બંધ થવો એને કહેવાય બંધ. કર્મ જીવ સાથે રહેવા એને કહેવાય સત્તા. અને હવે કર્મ જીવમાંથી ખરી જવા એને કહેવાય ઉદય, રાઈટ? હવે જ્યારે કર્મ બંધાય છે, કર્મ બંધાય છે તો જીવના પ્રેઝન્ટ પરિણામ પ્રમાણે કર્મ બંધાય છે. પણ અત્યારના જે બંધાવા વાળા કર્મથી જીવને કઈ નુકસાન નથી, એટ પ્રેઝન્ટ કઈ નુકસાન નથી, રાઈટ? એ જ કર્મ હવે જ્યારે સત્તામાં, એટલે કે જીવની સાથે બંધાયેલા પડેલા છે, તો ઇટ ઇઝ એઝ ઇફ ઇટ ઇઝ ઇનએક્ટિવ. આપણે બધા ઇનએક્ટિવ વાયરસીસ કે ડિઝીઝીસ હોય ને, તો ઇવન ધો દે આર ઇન ધ જીવ, દે આર નોટ ડુઈંગ એનીથિંગ. એટલે સત્તામાં પડેલા કર્મ પણ કંઈ કરતા નથી. પણ કર્મ જ્યારે ઉદય, ઉદય એટલે કે ખરી જાય છે, તો ત્યારે એનો ફ્રૂટ જીવને મળે છે. સમજાય છે? કર્મ જ્યારે ઉદયમાં આવે તો એનું પરિણામ જીવને મળે છે. એ પરિણામ કેટલું સ્ટ્રોંગ હશે, એનું ફ્રૂટ કેટલું હશે, એને કહેવાય અનુભાવ. એટલે ધીસ ઇઝ એકચ્યુઅલી ક્વોલિટી. સ્ટ્રેન્થ ઇઝ બેટર, સ્ટ્રેન્થ. આ ચાર વસ્તુ સમજાય છે? આ ચાર ને આ ત્રણ વસ્તુ ક્લિયર છે બધાને?
કોઈને કઈ કન્ફ્યુઝન છે?
જીવ સાથે બંધાય છે. કેમ કે જયારે જીવ અહિયાંથી મરીને જશે ને બીજી જગ્યાએ, તો બોડી અહિયાં રહી જાય છે, પણ આ કર્મ જીવ સાથે જાય છે.
મેમરી નથી,
મેમરી ખાલી જ્ઞાન ની વસ્તુ છે, એટલે એ મેમરી નથી જતું. રાઈટ, હા, આટલું બધાને ક્લિયર છે? ભૌતિક જ્ઞાન જઈ પણ શકે અને નો પણ શકે, ઇટ ડિપેન્ડ. તો જે ભૌતિક જ્ઞાન, એટલે જયારે એક ભાવ માંથી બીજા ભાવમાં ભૌતિક જ્ઞાન લઈને જાય, ત્યારે એ ટાઈપનું કઈક સંસ્કાર નું જ્ઞાન હોય છે. એકચ્યુઅલી છે ને, દરેક જીવ અહીંયાથી મરે અને બીજી જગાએ ઉત્પન્ન થાય, તો એને ત્યાં બીજી જગાએ અંતર મુહૂર્ત સુધી આ ભાવનું બધું જ્ઞાન હોય છે. એ અંતર મુહૂર્ત પછી ધીરે ધીરે બધું ફેડ આઉટ થઈને વધુ જાય. કેમ કે હવે અહીંયાનો જે જ્ઞાનાવરણનો ઉદય છે, એ પ્રમાણે એનું જ્ઞાન ખીલેલું છે કે ઢંકાયેલું છે, એનો ક્ષયોક્ષમ અહીંયા પ્રમાણે. એકવાર ત્યાં જશે પછી ત્યાં પ્રમાણે જ્ઞાનાવરણનો ઉદય ચાલુ થાય છે ને, તો એ પ્રમાણે જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે. એવો જ કંઈક વિશ્વનો નિયમ છે કે એ જ્ઞાન ધીરે ધીરે વિસ્મૃત થાય. બરાબર, હવે આપણે વાત શું ચાલે છે અહીંયા, કે કોટી જન્મ તપ તપે જ્ઞાન વિન કર્મ જરે જે જ્ઞાની કે છિન માહી ત્રિગુપ્તિ કે સહજ ટરે છે. આ જે કર્મનો ઉદય આવે છે ને જીવને, જીવને દરેક સમયે કર્મ બંધાય છે અને દરેક સમયે કર્મ ઉદયમાં આવે છે. તો જે અજ્ઞાની જીવ છે, મિથ્યાદ્રષ્ટિ જીવ છે, એણે તો એવા કંઈ સ્પેશિયલ પુરુષાર્થ કર્યો નથી, તો એને તો જેવી રીતના નોર્મલ જીવની પ્રમાણે દરેક સમયે કર્મ બંધાય છે અને કર્મનો ઉદય આવે છે. એટલે દરેક જીવને એક સાઈડથી કર્મ આવે છે, એક સાઈડથી કર્મ જાય છે, તો ઓવરઓલ એનું બેલેન્સ રહ્યા કરે છે. એટલે આઈ એમ શોઈંગ વિથ રિસ્પેક્ટ ટુ વોટર ટાઈમ, પણ એ ઓવરઓલ કર્મ ક્વોન્ટિટેટિવલી પણ કેવું હોય ને, એમ સમજો કે આ એક સમય પ્રબદ્ધ, આ એક સમય પ્રબદ્ધ ઇઝ ઇક્વલ ટુ અનંત પરમાણુ, અનંત કર્મ પરમાણુ. બરાબર, આટલા દરેક સમયે બંધાય છે. હવે જીવમાં એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય ને કે કેટલા કર્મ છે, કેટલા કર્મ છે, તો આવા અનંત સમય પ્રબદ્ધ, અસંખ્યાત સમય પ્રબદ્ધ કર્મ પરમાણુ અત્યારના પડેલા છે. એમાં એડ થાય છે અને ઓલા જૂના ખરે છે, નવા એડ થાય છે, જૂના ખરે છે, એ આખું બેલેન્સ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. આટલું સમજાય છે? ઓકે, હવે જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે, એ તપ આદિ જે ક્રિયાઓ કરે છે, બહારની ક્રિયાઓ, અહીંયા કહેવાનો પોઈન્ટ શું છે કે આ બહારની ક્રિયાઓથી કર્મની એડિશનલ નિર્જરા થાય એવું નથી થતું. હા, એવું થાય છે કે આ જે કર્મ બંધાય ને, તો કર્મોમાં પાપ પ્રકૃતિ હોય અને પુણ્ય પ્રકૃતિ હોય. રાઈટ, કર્મોમાં પાપ પ્રકૃતિ છે અને પુણ્ય પ્રકૃતિ. તો જ્યારે મિથ્યાદ્રષ્ટિ જીવ તપ આદિ ક્રિયાઓ કરે છે, તો કદાચ પુણ્યનો રેશિયો થોડોક વધી જાય છે. પુણ્યનો રેશિયો થોડો વધે છે તો એના ફ્રૂટ્સમાં હવે એને દેવગતિ આદિ મળશે. બરાબર, દેવગતિ આદિ મળશે તો પણ શું થશે કે આ પુણ્યનો જે હમણાં બંધ કર્યો એ પાછળથી ઉદયમાં આવે છે, હવે ત્યાં જઈને એ પુણ્યના ફળ ભોગશે, તો ત્યારે એને પાપ બંધાશે. એટલે ઇવેન્ચ્યુઅલી આખું બેલેન્સ તો એવું ને એવું જ રહેશે. ઇટ ઇઝ જસ્ટ કે અહીંયા વન હેન્ડ ગીવ વન હેન્ડ ટેક જેવું થઈ ગયું. સમજાય છે? ઇવેન્ચ્યુઅલી કર્મનું બેલેન્સ, એનું જે સાયકલ છે, તો ચાલ્યા જ કરે છે. હવે એની કમ્પેરિઝનમાં જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના ધ્યાનમાં લીન થાય છે અને અનુભવમાં હોય છે, તો એ કાળે નવા કર્મ આવતા સ્ટોપ થાય છે. કેમ સ્ટોપ થાય છે? નવા કર્મ એટલે અમુક અંશે સ્ટોપ થાય છે. કેમ સ્ટોપ થાય છે? હા, કેમ કે હવે મિથ્યાત્વ રહ્યું નહીં અને ઈ મોમેન્ટ માટે કોઈ રાગ દ્વેષના પરિણામ થતા નથી, તો
I missed out.
अच्छा, आ बे जे छे ने प्रकृति अने प्रदेश ए जीवना योग योग गुण ने कारणे आवे छे. कर्मनु आववु इज रिलेटेड टू आत्मानु कंपन अने विच इज बिकॉज ऑफ योग. तो केटला कर्म आवे छे ने कया आवे छे दैट इज डिपेन्डंट ऑन योग. અને આ બે નું હોવું ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન કશાય. કશાય એટલે મિથ્યાત્વ પ્લસ રાગ દ્વેષ, બરાબર. તો જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના આનંદમાં લીન હોય છે એ મોમેન્ટ પર કશાય છે જ નહીં ને, કેમ કે મિથ્યાત્વનો નાશ થયો અને ટેમ્પરરી ફોર ધેટ મોમેન્ટ રાગ દ્વેષ છે નહીં. તો એને કારણે એ મોમેન્ટ પર કશાય છે નહીં. તો આ આવે છે પણ એનું કઈ બંધ થતો નથી. જેવી રીતે હરિયંત ભગવાન છે ને, સિમંદર ભગવાન, સિમંદર ભગવાન હવે પૂર્ણ વિતરાગી છે અને પૂર્ણ સર્વજ્ઞ છે, એટલે એમને કશાય તો ટોટલી જ નાશ થઈ ગયો. પણ હજી સયોગી કેવડી છે ને, સયોગી છે. કેવડી ભગવાન બે પ્રકારના હોય, એક સયોગી અને એક અયોગી. આપણે જોયું ને હમણાં લાસ્ટ ઢાલમાં આઈ થિંક જોયું. તો અરિયંત ભગવાનને પણ યોગ છે, યોગ છે. એટલે અરિયંત ભગવાનને પણ પ્રકૃતિને પ્રદેશ કર્મ આવે છે, પણ કશાય ન હોવાથી એ જીવ સાથે અટકતા નથી. એ એક સમય કરી જાય છે, આવે છે અને ખરી જાય છે, આવે છે અને ખરી જાય છે. સમજાય છે? એને ઇરિયાપત આચરવ કહેવાય. સમ્યક દ્રષ્ટિ જીવ અને કેવલી ભગવાન, હી ઇઝ સ્ટીલ નોટ એઝ પ્યોર એઝ કેવલી ભગવાન. એટલે જેટલી પણ ઇમ્પ્યોરિટી છે એટલા રાગદ્વેષ છે અને એટલા કર્મ બંધાય છે, પણ પૂરા કર્મ બંધાતા નથી. જેટલા પહેલા મિથ્યા દ્રષ્ટિ જીવને બંધાતા હતા એટલા નથી બંધાતા. એટલે દેર ઇઝ અ માઇનર ડિફરન્સ. શું વાત ચાલતી હતી આપણે? કે અરિયંત ભગવાન છે, એમને યોગ છે, એટલે કર્મ આવે છે પણ બંધાતા નથી. એવી જ રીતે જે જ્યારે જ્ઞાની પોતાના આત્માના આનંદમાં લીન હોય ત્યારે એને જે અનંતાનુબંધી રાગ દ્વેષ છે એ નથી. એ અનંતાનુબંધી ચાર કશાય છે ને, ક્રોધ માન માયા લોભ. અનંતાનુબંધી એટલે શું? કે જીવને પોતાના આત્માની વિષયમાં દ્વેષ હોવો, રાગ હોવો, ક્યાં એટલે આ પોતાને આત્માને ન ઓળખવો અને બાકીની વસ્તુને હું આત્મા છું એમ માનવું, એ પોતાના આત્મા પ્રત્યેનો દ્વેષ છે. તો એવો દ્વેષ ન હોવાને કારણે એમને એટલા અંશ સુધીના કર્મ બંધાતા નથી. અને એને કારણે હવે અહીંયા ઓછું થયું, રાઈટ, ઇનકમિંગ ઓછા થયા. સમજાય છે? સમ્યક દ્રષ્ટિ જીવને આત્માના આનંદ વખતે ઇનકમિંગ કર્મ ઓછા થયા, અને એટ ધ સેમ ટાઈમ જેટલી શુદ્ધિમાં એ જીવ છે તો એને જે કર્મની નિર્જરા થાય છે એમાં વધારો થાય છે. કર્મની નિર્જરામાં વધારો થાય છે. તત્વાર્થ સૂત્રમાં છે ને એક સૂત્ર છે કે ચોથા ગુણસ્થાનવર્તી શ્રાવક, અરે ચોથા ગુણસ્થાનવર્તી અવ્રતિ સમ્યક દ્રષ્ટિ, પછી શ્રાવક પાંચમા ગુણસ્થાનવર્તી, પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિરાજ, એના પછી કંઈક છે અનંતાનુબંધીના 20 સંયોજક, બરાબર, અનંતાનુબંધીના 20 સંયોજક, એના પછી ઉપશમ શ્રેણી માંડનાર જીવ, પછી ઉપશાંત કશાય 11મા ગુણસ્થાન વાળો, પછી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ, એના પછી ક્ષપક શ્રેણી માંડનાર જીવ, અને 12મા ગુણસ્થાન વર્તી ક્ષીણ મોહ ગુણસ્થાન વાળા જીવ. આ 9-10 અને અહીંયા કેવડી, આ 10 પ્રકારના જીવને ઉત્તરો ઉત્તર એકથી બીજાને, બીજાથી ત્રીજાને એવી રીતના અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી નિર્જરા વધારે થાય છે. આવું તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર છે, એટલે ચોથા ગુણસ્થાન વર્તી જીવ કરતા પાંચમા ને અસંખ્યાત ગણી નિર્દ્રા છે. આપણે અહીંયા પહેલું લખી નાખીએ ઉપર કે પહેલા કરતા ચોથા ને ગણી વધારે છે, સમજાય છે? ચોથા કરતા પાંચમા ને, પાંચમા કરતા છઠ્ઠા સાતમા ને, આ બધાને. એટલે કહેવાનો મતલબ શું છે કે સપોઝ અહીંયાથી 100 કર્મ આવે છે, રાઈટ? તો મિથ્યા દ્રષ્ટિને 100 જ બહાર જાય છે. 100 આવે છે તો 100 મિથ્યા દ્રષ્ટિને બહાર રહે છે, એમાં કઈ ફરક નથી. પણ જેમ જેમ આગળના ગુણસ્થાનમાં જાય છે તો એમ એમ અહીંયા મલ્ટીપ્લિકેશનમાં વધારે ને વધારે નિર્જરા થાય છે. અસંખ્યાત ગણી એટલે શું કે સપોઝ અસંખ્યાતને આપણે 10 અઝ્યુમ કરીએ, તો અહીંયા જો સપોઝ અહીંયા 100 હોય તો અહીંયા 1000, અહીંયા 10000, એટલે યુ કેન ઇમેજિન ધ રેશિયો ઇન વિચ જે નિર્જરા થાય છે એ ઇન્ક્રીઝિસ નોટ એક્સપોનેન્શિયલી, પણ અસંખ્યાત ગણી વધારે ફાસ્ટ એમ નિર્જરા થાય છે. આ સમજાય છે? ઓકે, કદાચ આપણે એ પણ ક્યાંય સાંભળ્યું હશે ને કે ચોથા ગુણસ્થાન વર્તી શ્રાવક સામાયિકમાં બેઠા હોય અને પાંચમા ગુણસ્થાન વર્તી ભોગ ભોગવવામાં હોય કે જમવામાં કેવી રીતના હોય, તો પણ આમને પાંચમા ગુણસ્થાન વર્તીને ચોથા કરતા અસંખ્યાત ગણી નિર્જરા છે. કેમ? કેમ કે એમની જ્ઞાનની પરિણતિમાં જે એમને આત્માની ઉર્ધ્વતા અંદર આવી છે, જેટલો વૈરાગ્ય એમને વધ્યો છે, એટલો વૈરાગ્ય વધવો એ કાયમ રહે છે, એવા ભાવો હવે કાયમ રહે છે. એટલે ચોથા ગુણસ્થાન વર્તી સામાયિકમાં હોય તો પણ એમના પરિણામ કરતા આ પરિણામ વધારે વિશુદ્ધ છે. પરિણામ નહીં, એની પરિણતિ વધારે વિશુદ્ધ હોવાને કારણે નિર્જરા વધારે થાય છે. સિમિલરલી આગળ સમજો, આટલું સમજાય? ઓકે, એના પછી શું કહે છે કે આવા જ મિથ્યા દ્રષ્ટિ જીવે મુનિવ્રત ધારીને અનંતવાર ગ્રીવક પદ ઉપજાવ્યું. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો, પે નિજ આન નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એટલે આવા બહારના વ્રત તો અનંતવાર કર્યા મિથ્યા દ્રષ્ટિ જીવે. આપણે બધાએ મિથ્યા દ્રષ્ટિ એટલે આપણે બધાએ આવા બહારના વ્રત તો અનંતવાર કર્યા, પણ એનાથી જરાય લેશ માત્ર પણ સુખ પ્રાપ્ત ન થયું. આ ગ્રીવક ઉપજાયો, ગ્રીવક એટલે ખબર છે શું છે તને ખબર છે? અક્ષય, ગ્રીવક નથી ખબર, ગ્રહવેગ સાંભળ્યું છે? ક્યાં હોય ગ્રહવેગ? નથી ખ્યાલ, ભૂલી ગયો? નીકળી
જશે,
નીકળી ગયા છે. એક મિનિટ છો, એમાં બોર્ડ લઈ લઈએ અને આપણે વાત કરતા હતા ગ્રેવેગ ની, બરાબર? આ શું છે? લોક છે, રાઈટ? આ લોક માં અહીંયા ઉપર કોણ હોય છે? દેવ ઉપર હોય. અહીંયા નીચે કોણ હોય? નારદ. અહીંયા જે દેવ હોય ને, તો દેવ માં પહેલા નીચે શું હોય? અહીંયા અલગ અલગ ટાઈપ ના દેવ છે, ખ્યાલ છે? તો પહેલા નીચે કયા દેવ હોય? ના 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 ના, એ બધા અહીંયા આવી ગયા મધ્ય લોક. અહીંયા દેવ ઉપર છે ને ખાલી વૈમાનિક દેવ જ હોય, પણ એ વૈમાનિકમાં અહીંયા 16 સ્વર્ગ છે, અહીંયા 16 સ્વર્ગ છે. એ 16 સ્વર્ગ ની ઉપર 9 ગ્રહવેગ છે, ગ્રહવેગ બરાબર. આ છે 16 સ્વર્ગ. એના પછી ઉપર 5 અનુદિશ, 5 અનુદિશ, અને પછી સોરી અહીંયા 9 અનુદિશ અને 5 અનુત્તર. સમજાય? 16 સ્વર્ગ, 9 ગ્રહવે, 9 અનુદિશ, 5 અનુત્તર. એવી રીતના હમણાં પંચમ કાળમાં કોઈ વ્રતિ શ્રાવક આદિ હોય ને, પાંચમા ગુણસ્થાન વર્તી વ્રતિ શ્રાવક હોય કે મુનિરાજ હોય, જે જૈન દર્શન પ્રમાણે સાચા વ્રત પાળતા હોય, સમ્યક દ્રષ્ટિ આદિ હોય, એકે વ્રતમાં જરાય દોષ ન લગાવે, તો એ અહીંયા 16મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે. હમણાં આપણને એટલા પુણ્ય, એટલા જ પુણ્ય બંધ થાય છે કે અહીંયા સુધી જઈ શકાય. સમજાય છે? પણ જયારે આમ ચોથો કાળ ચાલતો હોય કે એવી રીતના જે પુરુષાર્થી જીવ હોય અને સાચા વ્રત પાળતા હોય, સમ્યક દ્રષ્ટિ હોય, તો એના માટે તો ઉપર સુધી જવા માટે ઓપ્શન ઓપન છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને મેક્સિમમ બહારના વ્રત એકદમ ચોખ્ખા, એકદમ સાચા હોય, ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે કે ચામડા કાઢી નાખે અને પછી ખાર નાખે એટલે સોલ્ટ નાખે તો કેટલું બળે, એવા જીવને પણ સામેવાળા પર હજી ગુસ્સો ન આવે, હશે એની એવી યોગ્યતા, ભાવિના ભગવાન છે એમ કરીને વિચાર કરે, એટલા શાંત પરિણામી જીવ હોય તો એને એટલો પુણ્ય બંધ થાય કે મેક્સિમમ 9મી ગ્રહવેગ સુધી જઈ શકે. મિથ્યાદ્રષ્ટિ જીવને પુણ્યનો મેક્સિમમ બંધારણનો જ્યાં ઉદય આવે ને, તો એ 9th ગ્રહવેગ ઇઝ ધ લિમિટ. સમજાય છે? એટલે અહીંયા કહે છે કે મુનિ વ્રત ધાર અનંતવાર, આપણે આ આપણે બધા 9મી ગ્રહવેગમાં અનંતવાર સુધી ઉત્પન્ન થયા છે. મુનિ વ્રત ધાર અનંતવાર ગ્રહવેગ ઉપજાયો, પણ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. સમજાય છે? જો સ્વર્ગ 4 પ્રકારના, એટલે દેવો 4 પ્રકારના છે બરાબર, 3 જે વ્યંતર, જ્યોતિષી અને ભવનવાસી, અને 1 વૈમાનિક. તો વૈમાનિક ઇઝ રિલેટિવલી સુપિરિયર દેવ બાકીના 4. એટલે વૈમાનિક દેવ થવા માટે થોડા પુણ્ય વધારે જોઈએ, બાકી વ્યંતર, જ્યોતિષ ને ભવનવાસી દેવ ઓછા પુણ્યમાં પણ થઈ શકાય બરાબર. એટલે હવે આપણે જે બધા જીવો હોય, આમ સદાચારી હોય, જેવી રીતના ફોર એક્ઝામ્પલ મધર ટેરેસા જેવા જીવો બરાબર, અથવા સાઈબાબા જેવા હોય સપોઝ, કે જેણે આમ ધર્મનું કાંઈ ખબર નથી, પણ એને લૌકિક બધાનું સારું થાય, દરેક જીવ સુખી થાય, ભાઈ દયા કરો, ગરીબોને કંઈક મદદ કરો, આમ તેમ, તો એમાં એટલા સાધારણ પુણ્ય બંધાઈ જાય કે એ પણ દેવ થઈ શકે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ મિથ્યાદ્રષ્ટિ જીવ એક નિગોદને કાઢી નાખો, તિર્યન જ્યોતિને કાઢી નાખો, તો નરક અને દેવમાં દેવ વધારે થાય અને નરક ઓછી વાર થાય. સમજાય છે? કેમ કે જીવ ઇન જનરલ પુણ્યનો ભાવ વધારે કરતા જ હોય, પણ એ પુણ્યની કઈ કિંમત નથી. જેવી રીતના અત્યારના આપણે બધા સપોઝ ઇન્ડિયામાં છે, અહીંયા રહીએ છીએ રાઈટ, અહીંયા ઇન્ડિયામાં આપણે બધા નોર્મલી રહીએ છીએ. હવે મોટા ત્યાં એજ્યુકેશન માટે કે જોબ માટે કે કંઈ માટે અહીંયાથી અમેરિકા કે કંઈ જવાનું થાય, તો અમેરિકા જઈને, અમેરિકાનો અલગ સોશિયલ સ્ટ્રક્ચર હશે ને, અમુક લોકો બહુ રિચ વાળા હશે, અમુક લોકો એકદમ પુઅર વાળા હશે. તો તમે અહીંયાથી અમેરિકા જાઓ, પણ બધા પુઅર વાળામાં જાઓ, તો સારું કે ન સારું? સમજાય છે? હવે એવા જે પુઅર વાળા હોય, એ બિચારા સ્ટોરમાં નોકરી કરતા હોય, ડીમાર્ટ કે સરકારી ભંડારમાં કોઈ ઓલા કેશિયર કેવા હોય, એની જેમ ત્યાં અમેરિકામાં એવા લોકો કેશિયરની જોબ કરતા હોય, અથવા તો બીજે એવી કંઈક કે કોઈ બીજી સ્ટોરમાં કંઈક જોબ કરતા હોય, તો આ સારું કે નહીં સારું બોલો? સમજાય છે? એવી રીતના આપણે મનુષ્ય સપોઝ અહીંયા મોટા સેઠ હોય અને અહીંયાથી વ્યંતર કે એવા કોઈ દેવ પણ થયા, પણ ત્યાં દેવોમાં અલગ અલગ સોશિયલ સ્ટ્રક્ચર હોય, તો અમુક દેવો એવા હોય કે જેણે ખાલી મજૂરી જ કરવાની હોય, એણે સેવા કરવાની હોય ઉપરના સ્ટ્રક્ચરના દેવોને. ખબર 10 પ્રકારના દેવ હોય, સાંભળી લો. જે 4 પ્રકારના દેવો છે ને, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક, તો દરેકની અંદર ઇધર 8 કે 10 એવા લેવલ છે, હાયરાર્કી છે. જેવી રીતના ભવનવાસી દેવ લેવો તો 10 પ્રકારના ભવનવાસી દેવ, એમાં ઇન્દ્ર અને પ્રતિ ઇન્દ્ર એવી રીતના બે જે હોય, દે આર ધ ટોપ બોસિસ, એમ દે આર ધ લીડર્સ, ઇન્દ્ર અને પ્રતિ ઇન્દ્ર. પછી એમાં લોકપાલ હોય, સામાનિક હોય, એવા બધા અલગ અલગ ક્લાસીસ હોય. તો અમુક દેવો એવા હોય જે સોલ્જર જેવા દેવો છે, અમુક દેવો એવા છે જે જાણે જેવી રીતના એક રાજાનો રાજમહેલ ઇમેજિન કરો, રાજાના રાજમહેલમાં એક એનો મેઇન મંત્રી હોય તો એ પ્રતિ ઇન્દ્ર જેવો છે, બરાબર? એ રાજા ન હોય તો એની એબસન્સમાં એ મંત્રી આખું બધું સંભાળ કરી શકે. સિમિલરલી ઇન્દ્ર ન હોય તો પ્રતિ ઇન્દ્ર આખું બધું જોઈ શકે. પછી અમુક દેવો હોય રાજસભાના બધા સદસ્ય હોય ને, પાર્લામેન્ટના બધા મેમ્બર્સ કેવા હોય, એના જેવા અમુક દેવો છે. એટલે દે આર રિલેટિવલી પાવરફુલ કમ્પેર્ડ ટુ નોર્મલ પબ્લિક, પણ દે આર સ્ટીલ મેમ્બર્સ ઓફ ધ. હવે એનાથી નીચે અમુક દેવો સૈનિક જેવા છે, એટલે એ દ્વાર પર એને દ્વારપાલનું કામ કરવાનું, અથવા એને બધાની રક્ષા કરવાની, ઇન્દ્રની સાથે પાછળ 4 ઊભા હોય એના જેવું કામ કરવાનું. સમજે? અમુક દેવો હોય ને કોમન પબ્લિક જેવા હોય, કોમન પબ્લિક હોય ને રાજાના રાજ્યમાં કોમન પબ્લિક કેવી હોય, અમુક દેવો એવા હોય કે રાજા કઈ નું સાંભળે નહીં, એ તો કોમન પબ્લિક છે, એટલે દે ડોન્ટ હેવ મચ સે. હવે કોઈ પણ રાજ્યમાં બીજા પણ લોકો હોય ને, જેવી રીતના રાજાનું રાજાની ઘોડાગાડી હોય, રાઈટ? તો એ હોર્સનો કેરટેકર પણ હોય કે નહીં કોઈ? તો અમુક દેવો એવા હોય કે જે કેરટેકર દેવો હોય, સમજાય? તો એણે આ ઇન્દ્રની બધી વસ્તુઓનું કેર લેવાનું. હવે ત્યાં તો હોર્સિસ હોય નહીં ઉપર, તો ત્યાં ઇન્દ્ર જે એરાવત હાથી પર આવે ને, આપણે સાંભળ્યું છે ને, ઇન્દ્ર એરાવત હાથી પર આવે, એરાવત હાથી કોઈ દેવ એરાવત બનીને આવે, સમજાય? તો એનું કામ શું છે? ઇન્દ્રને સપોઝ નંદીશ્વર દ્વીપ જવું છે પૂજા કરવા, કે ઇન્દ્રને પંચમેરુ જવું છે, અથવા તો એને ખાલી મજા મસ્તી કરવા જવું છે પોતાની ઇન્દ્રાણી સાથે, તો પણ ઓલાએ એની સાથે એરાવત બનીને બધે ફરવાનું, સમજાય છે? એટલે આવા જાતના હીન પ્રકારના દેવો પણ હોય છે, એટલે દેવ ગતિ સારી એવું નથી, સમજાય છે? અહીંયા વાત આપણી શું ચાલે છે? આ બધે આમ આપણે કહીએ ને કે દેવ ગતિ પુણ્યના ઉદયમાં મળે છે, પણ પુણ્યના ઉદયમાં જે તમને બીજી વસ્તુ મળી એ સારી છે એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. જેવી રીતના કે હવે સપોઝ આઈ એમ સિક બીકોઝ ઓફ સમથિંગ, બરાબર? હવે મને સમજો, મને કેન્સરની બીમારી અથવા મને ડાયાબિટીસ છે કે કંઈક છે, તો હવે જે મારી જે અંદરની પીડા છે એ તો મને જ ખબર છે, કરેક્ટ? જે મને દુઃખ થાય છે, મને મારા રોગનું દુઃખ મને ખબર છે કે નહીં? હવે સપોઝ કોઈ એલ્ડરલી રિચ પર્સન હોય, ઓન હિઝ ડેથ બેડ એ પોતાની વિલમાં બધું મારા નામે કરીને જાય, સમજાય છે? તો હવે સડનલી આઈ હેવ બીકમ રિચ, સડનલી આઈ હેવ બીકમ રિચ, તો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? સમજાય છે કે નહીં? કોર્સલી કેવું હોય ને તો પુણ્યનો ઉદય, પણ અંદર મારી જે પીડા છે રોગની છે એ તો ઓલાની વિલથી કઈ દૂર થવાની નથી, એટલે પુણ્યના ઉદયથી દુઃખ દૂર થાય છે એવું જરાય નથી, કહેવાનો મતલબ એ જ, સમજાય છે? પાછા આપણી ગાથા પર આવી જઈએ, આપણે આ વાત શું ચાલે છે? કે આવા તો પુણ્યના ઉદય આપણે આપણે પોતાને અનંતવાર આવ્યા છે અને અનંતવાર નવમી ગ્રહવેગ સુધી ગયા છે. આ નવમી ગ્રહવેગ કેવું સ્થાન હોય ખબર છે કે ત્યાં તમને એટલો એશો આરામ હોય અને એટલા તમારા શાંત પરિણામ હોય કે એની કમ્પેરિઝન બીજી કોઈ નીચેની વસ્તુ સાથે થઈ શકતી નથી. જેવી રીતના કે આપણા મનુષ્યમાં જેવી રીતના ઇન્ડિયામાં વહુ ઇઝ અ રિચેસ્ટ પર્સન, ચલો ઇમેજિન ધીરુભાઈ અથવા તો હવે મુકેશ અંબાણી, રાઈટ? મુકેશ અંબાણી ઇઝ અ રિચેસ્ટ પર્સન આખા વર્લ્ડમાં. હુ ઇઝ અ રિચેસ્ટ પર્સન? વોરન બફેટ. મનુષ્ય આખા મનુષ્ય લોકમાં હવે વિદેશ ક્ષેત્રને પણ લઈ લઈએ તો હુ ઇઝ અ રિચેસ્ટ પર્સન? ત્યાંના કોઈ ચક્રવર્તી હશે, હી ઇઝ અ રિચેસ્ટ પર્સન, રાઈટ? દેવ ગતિમાં જે ઓલો ઝાડુ કાઢવા વાળો દેવ હોય ને, એ સૌથી મનુષ્ય જે રિચેસ્ટ છે ને એના કરતા બી વધારે રિચ ઈ છે. સમજાય છે? હવે એમાં 10 હાયરાર્કી લગાવો તો આના કરતા રિચર આ, આના કરતા રિચર આ, આના કરતા રિચર આ. હવે સૌધર્મ ઇન્દ્ર નો જેટલો પુણ્યનો પ્રભાવ છે ને, એને કેટલી સેઠાઈ છે ખબર? એની પાસે 32 લાખ કન્ટ્રી, એમ કહે ને આપણે અત્યારના કન્ટ્રી સમજો કે નરેન્દ્ર મોદી ઇઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, રાઈટ? હવે ઇમેજિન કરો કે આખી વર્લ્ડ ઇઝ ઇન અ કમ્યુનિઝમ, સમ કાઇન્ડ ઓફ રાજાશાહી, અને નરેન્દ્ર મોદી ઇઝ એન અપોઇન્ટી ઓફ સમ બિગર પાવર. તો દુનિયામાં 150 દેશો જેટલા જેટલા બી કન્ટ્રીઝ છે, એ બધા કન્ટ્રીઝના પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ રિપોર્ટ્સ ટુ ધીસ ગાય, ધ બિગ ગાય. સમજાય? આ સૌધર્મ ઇન્દ્ર એવો બિગ ગાય છે કે એને 32 લાખ કન્ટ્રીઝના પ્રેસિડેન્ટ એને રિપોર્ટ કરે છે. 32 લાખ દેવોના વિમાનનો એ રાજા છે, રાઈટ? હવે સૌધર્મ ઇન્દ્રના જેટલા પુણ્ય છે એના કરતા પણ વધારે તો ત્રીજું જે દેવલોક હોય ને, અત્યારના ગુરુદેવ શ્રી ત્રીજા દેવલોકમાં છે, તો એના પુણ્ય એના કરતા વધારે છે, એના કરતા 5મા 6ના, એના કરતા 7મા 8મા. આ ગ્રહવૈકના પુણ્ય બધા કરતા વધારે છે. સમજાય છે? કે એટલા ત્યાં પુણ્ય છે, શરીરમાં એક રોગ ક્યારેય ન થાય. એ લોકોને ભૂખ ક્યારે લાગે ખબર
છે?
ના ના, અહીંયાનું આયુષ્ય લગભગ 21-23 સાગર જેવું કઈક છે. 21-23-31 સાગર, બરાબર? 23-31 સાગર. તો એમને 23,000 થી લઈને 31,000 વર્ષ પછી તો ભૂખનો વિચાર આવે કે ભૂખ લાગી, અને એવો વિચાર આવતા જ આપણે જેવી રીતના સલાઈવા કેવું અંદર જાય સલાઈવા, એવી રીતના એમને અમૃત ઝરે, અને અમૃત ઝરતા જ સેટિસ્ફેક્શન મળે. એટલે અનાધર 30,000 યર્સ નો ભૂખ. એમને શ્વાસ લેવો ક્યારે પડે ખબર? જેટલું એમનું આયુષ્ય છે ને એટલા 100 વીક્સ કરો તમે એટલા. એટલે સપોઝ 30 સાગર નું આયુષ્ય છે તો 30,000 વર્ષ પછી ભૂખ લાગે, બરાબર? અને 1500 અઠવાડિયા કે વર્ષ કે દિવસ એના પછી તો શ્વાસ, એટલે એમને શ્વાસ લેવાની પણ તકલીફ ન કરવી પડે, એટલી બી મહેનત ન કરવી પડે. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે, કે ત્યાંના જીવો એટલા સ્થિર. એ લોકોનું કામ શું કે એ લોકોને ઇનહેરિટેડ વેલ્થ ગણી છે, તો દે જસ્ટ એન્જોય, દે હેવ નથિંગ ટુ ડુ બેઝિકલી. એ લોકોને કામ શું છે? બસ વિમાન લઈને નીકળી જાય, અહીંયા ફરવા જાય, ત્યાં ફરવા જાય, આમ કરે તેમ કરે, ભલે ઘૂમે ફરે, આનંદ કરે. કહેવાનો મતલબ શું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જે હોય તો આનો બેનિફિટ લે, સમોશરણમાં જાય, ઉપદેશ આદિ સાંભળે ને પોતાના આત્માની ઓલી આરાધના કરીને એને વધારે ને વધારે આગળ વધે. પણ જે મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યાં નવમી ગ્રહવેગ સુધી જાય એ આટલા 30 સાગર સુધી રખડી ખાય, બસ નો થાય. એટલે હવે કઈ ના કરે એવું નહીં, એમને બી કદાચ મંદ પરિણામ થાય તો એકાદ વાર ઉપદેશ સાંભળવા જાય બી ખરા, જાય એ ખરા, કદાચ કોશિશ. એટલે બધી ટાઈપના જીવો હોય ને, એક એવા હોય સાવ રખડી ગયા, અને એક એવા બી હોય કે ના પૂરતી કોશિશ કરે, રોજ સમોશરણમાં જાય, રોજ ઉપદેશ આથી સાંભળે, પણ એમને જેવું આત્માનું સ્વરૂપ ક્લિયર થવું જોઈએ એવું ન થાય, તો સમ્યક દર્શન ન થાય. પણ એ જીવો એને પરિણામ સુખ છે, નેક્સ્ટ ગોમો મનુષ્ય આદિ કરીને પાછું પોતાનું કામ કરશે, એટલે એ નિકટ ભવી છે. હા, એ સંસ્કાર છે, નિકટ ભવી છે, ત્યારે ક્યારેક થશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાંભળો, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ સાંભળો, મજા આવશે. ના, દેવોમાં તો ઔધિક જ્ઞાન છે ને, એટલે ત્યાં જઈને એ લોકો જન્મ થતા જ વિચાર કરે કે ઓહો હું ક્યાં આવી ગયો, આની પહેલા ક્યાં હતો, એમ વિચાર કરતા એમને બધું યાદ આવી જાય તરત. હવે આગળ શું કરવું એ તો એમના હાથમાં છે. જો હું કઈક બીજું કહેવાનું હતો કે સમજો કે આજે જે ટાઈમ જાય છે ને, આપણે સેકન્ડ જ રાખીએ, આપણે સમય સુધી નથી જવું. એકચ્યુઅલી સમયની વાત છે પણ સેકન્ડ રાખો, કે સમજો પહેલી સેકન્ડે આ ભાઈને સમ્યક દર્શન થયું, એના પછીની સેકન્ડે આ ભાઈને સમ્યક દર્શન થયું, બરાબર. પછી થર્ડ સેકન્ડે આ બેનને સમ્યક દર્શન થયું, ફોર્થ સેકન્ડે ઓલા બેનને, ફિફ્થ સેકન્ડે આ ભાઈને, બરાબર. એમ કન્ટિન્યુઅસ એક પછી એક જણને સમ્યક દર્શન થાય. હવે સમજો 10th સેકન્ડ પછી કોઈને ન થયું, 11મી સેકન્ડે ન થયું, 12મી સેકન્ડે ન થયું, બરાબર. તો આ વિશ્વમાં જીવ કેટલા છે? અનંત જીવો છે. એ અનંતમાંથી સમ્નિ પંચેન્દ્રિય કેટલા છે? સંખ્યા જ નહીં પણ અસંખ્યાત હોય છે ને, તિર્યંશો તો છે ને ઘણા, તિર્યંશ નારકીય અસંખ્યાત છે, દેવો અસંખ્યાત છે, બરાબર. અસંખ્યાત સમ્નિ પંચેન્દ્રિય જીવો છે, તો એ બધા લાયક છે ને, બધા કેપેબલ છે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે. તો જો ગેપ પડે 10મી સેકન્ડ થી લઈને, તો મેક્સિમમ કેટલો ગેપ પડે કે કોઈ જીવને સમ્યક દર્શન થયું જ નહીં ફોર સમ ટાઈમ, કેટલો ગેપ પડે? ના, 6 મહિના ને 8 દિવસ નહીં, ભગવાને ખબર છે, પણ ભગવાને કીધું છે, એ ભગવાને આપણને કીધું છે ને, આપણા શાસ્ત્રમાં લખેલું છે, તો એ કેટલો ટાઈમ છે એ હું પૂછી લઉં. મેક્સિમમ 7 જ દિવસ, 7 દિવસની અંદર કોઈને ને કોઈને સમ્યક દર્શન થવું જ જોઈએ, સમજાય. કોઈને ને કોઈને સમ્યક દર્શન વિધિન 7 ડેઝ હાયસ્ટ. હવે કેવું તો મારે બીજું છે કે અમુક જીવો એટલા પુરુષાર્થી હોય, દ્રવ્યલિંગી મુનિ જે હોય ને, એટલે બહારથી મુનિ દીક્ષા લઈ લીધી છે પણ હજી પહેલા ગુણસ્થાનમાં જ છે, મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે હજી. અથવા તો એવા 5મા ગુણસ્થાન દ્રષ્ટિ શ્રાવક હોય કે જેને બહારથી શ્રાવકના વ્રત લઈ લીધા છે પણ હજી મિથ્યા દ્રષ્ટિ છે. તો મારો ક્વેશ્ચન એવો છે કે આ ભાઈ દ્રવ્યલિંગી છે અને એને પહેલા સમયમાં સમ્યક દર્શન થયું, તો દ્રવ્યલિંગી મુનિરાજ સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને પરિણામ ઊંચા હોય તો સીધા પહેલેથી 7મા ગુણસ્થાને જાય, ચોથે નો આવે, 5મે નો આવે, રાઈટ, પહેલેથી સીધા 7મે જાય. તો આ ભાઈએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને સીધા 7મે ગયા પહેલી સેકન્ડે. પછી આ ભાઈ બીજી સેકન્ડે એવી રીતના ગયા કે પહેલેથી સીધા 7મે. 7મે જવા માટે યુ હેવ ટુ બી મુનિરાજ, સમજાય, યુ હેવ ટુ બી મુનિરાજ. તો હવે લોકમાં મનુષ્ય કેટલા છે? સંખ્યા તો છે, તાવ ઓછા 10^29 કેટલાક છે, બરાબર. એમાંથી દ્રવ્યલિંગી મુનિરાજ કેટલા હશે? બહુ જ ઓછા હશે. પણ પહેલે સમય આ ભાઈ 1 થી 7મે ગયા, બીજે સમય આ ભાઈ 1 થી 7મે ગયા, ત્રીજે સમય આ બેન, એક બેન તો નહીં પણ ભાઈઓ, 1 થી 7મે ગયા, 1 થી 7મે ગયા, સમજાય છે. હવે એમાં જો ગેપ પડે કે કોઈ જીવ પહેલેથી 7મે ગયા જ નહીં, તો કેટલો ગેપ પડે? મારે મેઇન તો આ તમને પૂછવું. વાત આપણી મુનિરાજની ચાલે છે ને કે મુનિવ્રત ધારીને અનંતવાર આપણે ગ્રેવેટ સુધી ગયા છે, તો એવું નથી કે ખાલી મુનિરાજ ગ્રેવેક્સ સુધી જઈને પછી ભમ્યા કરે છે, પણ આવા બી ઘણા એક્ઝામ્પલ છે કે તો કેટલો ગેપ પડે એ મારે પૂછવું છે. કઈક તુક્કા તો લગાવો, કઈક નહીં, છ મહિના નહીં, ટુ લાર્જ એજ તો કેવું છે મારે. જે મુનિરાજ આવી રીતના દ્રવ્યલિંગી હોય ને પહેલેથી સાથમાં જાય, તો મેક્સિમમ 15 દિવસ ની અંદર કોઈ જાય જ, 15 દિવસ ની અંદર, સમજાય છે? એટલે દ્રવ્યલિંગી મુનિરાજ ઇઝ નોટ નેસેસરીલી બેડ. આપણે બીજા મોક્ષના પ્રકાશક ને એવી રીતના એમાં તો ઘણી બધું આવે છે, પણ કહેવાનો મતલબ શું છે કે આપણે બધા આવી રીતના દ્રવ્યલિંગી મુનિરાજ ઘણી વાર થયા છે, અને અનંતવાર ગ્રહવેગ સુધી પણ જયા. અનંતવાર એટલે કેટલી વાર ખબર છે? એના માટે હવે ઘણી બધું સેઇંગ આવે છે શાસ્ત્રમાં, કે એમ કે આપણા જે પીછી ને કમંડલ આપણે જે વાપર્યા હતા એને જો જમા કરીને ઢગલો કરે તો મેરુ પર્વત જેટલો ઢગલો થઈ જાય, પણ એક્ચ્યુઅલી ઇટ ઇઝ બહુ સ્થૂળ કમ્પેરિઝન. અચ્છા બીજું કે આપણી જયારે દીક્ષા લીધી અને આપણી માતા રોઈ હશે ને, તો એના આંસુઓ જમા કરો તો આખો સમુદ્ર ભરાઈ જાય, એવા બધા કોરિલેશન શાસ્ત્રમાં આપ્યા છે કે આપણે આટલી બધી વાર મુનિ દીક્ષા લઈને આવી રીતના ગ્રહવેગ સુધી ગયા છે. પંચમકાળની ઇન જનરલ ક્યારે પણ અત્યારના પણ જઈ શકાય, બાય ધ વે અત્યારના કોઈ એવું હિન્ડરન્સ નથી મુનિ દીક્ષા માટે. પણ કહેવાનો મતલબ શું છે, મેઇન પોઈન્ટ, નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાય. જ્યાં સુધી જીવ પોતાના આત્માને આ હું જીવ છું એવી શ્રદ્ધા ન કરે, એને જ આત્મા તરીકે જાણે નહીં અને એમાં લીન ન થઈ જાય, ત્યાં સુધી આ બધી બહારની ક્રિયાઓ ખાલી એકલી દુઃખ રૂપ જ છે. ચલો આપણે ભાવાર્થ વાંચીએ છીએ, આવી જાઓ પેજ નંબર 106. હા, ત્રિગુપ્તી વર્ડ આપણો રહી ગયો નહીં. ત્રિગુપ્તી, ત્રણ પ્રકારની ગુપ્તી છે. કોઈને ખબર છે કઈ ત્રણ ગુપ્તીઓ? મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. મુનિરાજ હોય ને, મુનિરાજ ને બોલવાને રિલેટેડ ઘણા અલગ અલગ પ્રકારના વ્રત છે. પહેલું છે વચન ગુપ્તી, બરાબર? આ ગુપ્તિઓની કેટેગરીમાં વચન ગુપ્તી. પછી એમને 5 મહાવ્રત હોય છે. 5 પ્રકારના પાપ છે ને, હિંસા, જૂઠ, ચોરી, ઉશીલ અને પરિગ્રહ. તો એની અગેન્સ્ટમાં મુનિરાજને 5 પ્રકારના વ્રત હોય છે કે એમનું એકદમ કડક પાલન. તો અહિંસા મહાવ્રત, એટલે જરાય એક સાધારણ નાનામાં નાના જીવની પણ હિંસા એમનાથી ન થાય. તો એવી રીતના જૂઠની અગેન્સ્ટમાં સત્ય મહાવ્રત હોય છે, સત્ય મહાવ્રત, બરાબર? એના સિવાય મુનિરાજને 5 પ્રકારની સમિતિઓ, બરાબર? સમિતિ એટલે શું કે અમુક જેવી રીતના હાલે ચાલે તો એમને ધ્યાનથી ચાલવું. ઈર્યા સમિતિ, 4 કદમ જોઈને ચાલે, અથવા કઈ કોઈ લે મૂકે એમના પીછીને કમંડલ, તો ધ્યાનથી લે કે ધ્યાનથી મૂકે કે કોઈ જીવની હિંસા ન હોય. તો એમાં એમને એક ભાષા સમિતિ છે. ભાષા સમિતિ આપણ બોલવાને રિલેટેડ, તો આ ત્રણમાં શું ફરક છે? જ્યારે પણ બોલે જ્યારે પણ બોલે ત્યારે સત્ય જ બોલવું, સત્ય સિવાય કઈ ન બોલવું, એને કહેવાય સત્ય મહાવ. બરાબર. હવે જે પણ વસ્તુ બોલે છે એ બોલવું બીજા માટે હિતરૂપ હોવું જોઈએ, અથવા મિતરૂપ, હિત મિત પ્રિય વાણી એમ કહેવાય કે મુનિરાજની વાણી હિત મિત પ્રિય હોય, કે જે પણ બોલે એનાથી સામે વાળાનું હિત થવું જોઈએ, એને કહેવાય ભાષા સમિતિ. બરાબર. પણ આ વચન મુક્તિ શું છે કે જ્યારે મુનિરાજ પોતાના આત્માના ધ્યાનમાં લીન હોય ત્યારે એમને બોલવાનો ભાવ જ ન થવો, બોલવાનો ભાવ જ ન થવો, એને કહેવાય વચન મુક્તિ. સિમિલરલી મુનિરાજ પોતાના આત્મામાં લીન હોય, હવે મુનિરાજને જવા દો, પણ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મામાં લીન હોય ત્યારે એનું મન બીજે ક્યાંય ન જવું, બીજે ક્યાંય મનનું ન ભમવું, અથવા કંઈક બોલવાનો ભાવ જ ન થવો, અથવા કાયાથી ફિઝિકલી મૂવ કરવાનો ભાવ ન થવો, એને કહેવાય મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. બહુ કઠણ છે. મન ચંચલ છે, પણ જયારે જીવ એકાગ્રતા પૂર્વક આપણે ટીવી આગળ જોઈએ છે તો આપણું ગમતું કામ કરીએ છે તો મન એના પર એકાગ્ર થાય છે ને. વસ્તુ એ છે કે અહિયાં ગમતું કામ ઉપયોગ ને જો આ વસ્તુ ગમતી લાગે તો અહિયાં શાંતિથી ઠરે છે ને એ ગમતું નથી. જો આમાં કાઢો પેજ નંબર 3 ગુપ્તિથી આત્મામાં સ્થિર છે તો એવા ભાવો ને કારણે એને કર્મ સહજ કરે છે એમ કહેવાનો અહીંયા ભાવ છે. 172 મુનિરાજના ચેપ્ટર માં જો હા મળ્યું બધાને 171 છે તો 172 છે. મુક્તિ કોને કહે છે? મન વચન કાયાની બાહ્ય ચેષ્ટા મટાડવા માંગે, પાપ ચિંતન ન કરે, મૌન ધારણ કરે અને ગમનાદિ ન કરે, તેને અજ્ઞાની જીવ મુક્તિ માને છે. અજ્ઞાની કોને મુક્તિ માને? કે ભાઈ હું એક જગ્યાએ શાંતિથી બેસી જાઉં, કઈ બોલું નહીં અને કઈ પાપ આદિ વિચાર ન કરું, સપોઝ શ્વાસ ઉપર ધ્યાન આપવું કે કઈ ભક્તિ ઉપર ધ્યાન આપવું, એને અજ્ઞાની એમ વિચાર કરે મન મુક્તિ છે. હવે મનમાં તો ભક્તિ આદિ રૂપ અનેક પ્રકારના શુભ વિકલ્પો આદિ છે. ચલો એ જવા દો, આપણે ડાયરેક્ટ નીચે આવીએ. સેકન્ડ પેરેગ્રાફ. મુનિઓ 5 ઇન્દ્રિયોના 5 રસ 5 રૂપ 2 ગંધ 8 સ્પર્શ શબ્દરૂપ 5 વિષયોમાં રાગ કરતા નથી અને અપ્રિય પ્રતિકૂળ એવા કેટલા 5 વિષયોમાં દ્વેષ કરતા નથી. ને આમાં એકચ્યુઅલી શું ગુપ્તિ કહેવાય છે જ ને. ગોપવું એટલે પાછા વળવું, તો મનના વિકલ્પોના ભમવાથી પાછા વળીને પોતાના આત્મામાં સ્થિર રહેવું. બેઝિકલી આત્મામાં સ્થિર રહેવું એને એક એંગલ થી મન ગુપ્તી, બીજા એંગલ થી વચન ગુપ્તી, ત્રીજા એંગલ થી કાય ગુપ્તી કહેવાય છે. ચાલો આપણે ભાવાર્થ વાંચીને આપણે સ્ટોપ કરીએ છીએ ફટાફટ. મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન વિના કરોડો જન્મો ભવો સુધી બાળ તપરૂપ ઉદ્યમ કરીને જેટલા કર્મનો નાશ કરે તેટલા કર્મનો નાશ સમ્યક દ્રષ્ટિ જીવ સ્વસન્મુખ જ્ઞાતાપણાને લીધે, સ્વસન્મુખ એટલે કે પોતાના આત્માની સન્મુખ, આત્માને જ જાણવારૂપ એટલે કે જ્ઞાતાપણા, જ્ઞાતાપણા એટલે કે આત્માને જ જાણવારૂપ કાર્ય, તેને લીધે સ્વરૂપ ગુપ્તિથી ક્ષણ માત્રમાં સહેજે કરી નાખે છે. પોતાના આત્માને જ જાણતા રહેવું એને કહેવાય સ્વરૂપ ગુપ્તિ, અથવા તો આત્મામાં લીન રહેવું. આ જીવ મુનિના એટલે કે દ્રવ્યલિંગી મુનિના મહાવ્રતોને ધારણ કરીને તેના પ્રભાવથી નવમી ગ્રહવેગ સુધીના વિમાનોમાં અનંતવાર ઉત્પન્ન થયો, પરંતુ આત્માના ભેદ વિજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન અથવા સ્વાનુભવ વિના તે જીવને ત્યાં પણ લેશ માત્ર સુખ મળ્યું નથી. આ સમ્યક જ્ઞાનનું મહાત્મ્ય આપણને સમજાવે છે બરાબર. આ ત્રણ ચાર ગાથા સુધી આવશે, આ ગાથા આવી, હવે એના પછીની ગાથામાં પણ એ જ છે કે જ્ઞાનમાં શું દોષ લાગે છે અને જ્ઞાનને પ્રાપ્ત કરવાની કેટલી દુર્લભતા છે. એના પછીની ગાથામાં પણ સમ્યક જ્ઞાનનો મહિમા અને એનું શું કારણ છે એ આપણને બતાવશે બરાબર. તો આપણે છઠ્ઠી ગાથાથી નેક્સ્ટ ટાઈમ આગળ વધારશું. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ છીએ.
હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, તો વાણી મસ્તક નમો સદા દેશ હું દો.
બોલો જીનવાણી માતનો જય હો.